પવિત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ જોશીના જાણીતા લેખ કળામીમાંસાના પાયાના પ્રશ્નો એના પર થોડી વાત કરીશું, ઊંડા ઉતરીશું.
હા, ચોક્કસ.
આપણું હેતુ એ સમજવાનો છે કે કળા અને સૌંદર્ય વિશેના જે મૂળભૂત, એમ કહીએ કે સનાતન સવાલો છે, એને સુરેશ જોશી કઈ રીતે જુએ છે, કઈ રીતે આપણી સામે મૂકે છે.
બરાબર. એમની રજૂઆતની રીત જુદ અનોખી છે.
હા, અને લેખની શરૂઆત જ જુઓ ને, કેટલી રસપ્રદ છે એ આદિમાનવની કલ્પના.
હા, પેલી ગુફા ચિત્રવાળી વાત, ખરું ને?
બરાબર. જેણે હમણાં જ શિકાર કર્યો એને ખાધો પણ પછી એ ગુફાની દિવાલ પર એ જ પશુનું ચિત્ર શા માટે દોરે?
હા, આ સવાલ બહુ મહત્વનો છે.
લાગે સાદો, પણ ખરેખર તો આ જ પ્રશ્ન આપણી કળા વિશેની બધી ચર્ચાનો પાયો બની શકે. નહીં,
ચોક્કસ બની શકે.
ચાલો તો પછી શરૂ કરીએ આ વિચારની સફર.
જરૂર.
તો આદિમાનવનું એ ચિત્ર દોરવું એ માત્ર, જેમ તમે કહ્યું, શિકારની નોંધ નથી.
હા, સુરેશ જોશી સૂચવે છે કે એના કરતા કંઈક વધુ ઊંડું છે એમાં. ખબર છે, એ ચિત્ર દોરવાની જે ક્રિયા છે એના દ્વારા એ પશુ પર જાણે એક પ્રકારનો કાબૂ મેળવવાનો, એને સમજવાનો,
અચ્છા,
એને આત્મસાત કરવાનો એક પ્રયાસ હોઈ શકે છે.
આત્મસાત એટલે એ શબ્દ થોડો સમજાવશો?
હા, આત્મસાત કરવું એટલે કોઈ વસ્તુને પોતાની અંદર સમાવી લેવી.
એમ?
એને પૂરેપૂરી પોતાની બનાવી લેવી. આની બે રીત છે, જુઓ.
કઈ બે રીત?
એક સ્થૂળ રીત, એટલે કે પેલું પશુ છે તો એને ખાઈ જવું, ભક્ષણ કરવું.
બરાબર, એ તો સમજાયું.
અને બીજી છે સૂક્ષ્મ રીત, એટલે કે એના રૂપને, એની આકૃતિને ચિત્ર દ્વારા ફરીથી રચવી.
ઓ, એટલે ચિત્ર દ્વારા એને ફરી જીવંત કરવું એમ?
હા, એક રીતે. આ પુનર્રચના દ્વારા એ પશુના સ્વરૂપને સમજવાનો પ્રયાસ થાય છે, ભલે એ વખતે આદિમાનવને આનો સ્પષ્ટ ખ્યાલ ન હોય.
હા, એ તો ક્યાંથી હોય.
પણ આ ક્રિયા જાણે એ અજાણ્યા પશુ પર એક પ્રકારનો માનસિક અધિકાર સ્થાપે છે.
એટલે કે માણસ ફક્ત વસ્તુનો ઉપયોગ કરીને એને વાપરીને અટકતો નથી?
ના, બિલકુલ નહીં.
પણ એ વસ્તુઓ શું છે, એની સાથે પોતાનો સંબંધ શું છે, એ સમજવાની કોશિશ પણ કરે છે.
બરાબર. આ માણસની મૂળભૂત વૃત્તિ છે. લેખમાં સરસ ઉદાહરણો છે. નદી, વૃક્ષ, સાપ.
હા, મેં વાંચ્યું.
નદી માત્ર પાણી પીવા માટે નથી, એનો જે વહેતો પ્રવાહ છે, એના વળાંકો છે, એમાં દેખાતા પ્રતિબિંબો, આ બધું માણસને એની ઉપયોગિતાથી આગળ વિચારવા પ્રેરે છે.
ખરું.
વૃક્ષ ફક્ત છાંયડો કે ફળ નથી આપતું, પણ વસંતમાં ફૂટતી કૂંપળો કે પાનખરમાં ખરતા પાંદડા, એ પણ એને આકર્ષે છે.
એટલે એ વસ્તુના સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરે છે એમને?
એકદમ. એના મૂળ રૂપને સમજવાની કોશિશ.
અને આ સ્વરૂપને પામવાની કોશિશમાંથી જ પછી કલ્પનાઓ જન્મે, સરખામણીઓ થાય, પ્રતીકો બને.
હા, જેમ લેખમાં કહ્યું છે કે ખરેલા પાંદડામાંથી સરકતો સાપ.
એમાં નદીના વળાંક જરૂર કંઈક દેખાય.
બરાબર. પછી એ જ સાપ જ્યારે ડરનું કારણ બને, ત્યારે એનું ચિત્ર દોરીને જાણે એ ડર પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો.
અચ્છા.
આ ચિત્ર પછી કોઈ નિશાન બને, કોઈ પ્રતીક બને, જે અજાણ્યું છે, જે પકડની બહાર છે, તેને રેખાઓમાં બાંધીને, સમજીને માણસ દુનિયા સાથે પોતાનો સંબંધ બાંધે છે.
વાહ, એટલે આ એક આખી પ્રક્રિયા છે.
એકદમ સાચું. અને આ જ પ્રવૃત્તિ જે ગુમાવ્યું, જે પકડાયું નહીં, તેને ફરીથી રચવાની, તેના રૂપને સમજીને પોતાનું બનાવવાની, એ જ ધીમે ધીમે વિકસતી ગઈ. સુરેશ જોશી કહે છે તેમ આમાંથી જ સાહિત્ય અને કળાનો જન્મ થયો.
ઈશ્વરની કલ્પના આવી,
ધર્મ બન્યા,
સંસ્કૃતિ વિકસી.
પણ વાત અહીં અટકતી નથી.
કેમ?
માણસ પોતાની આ સર્જન કરવાની પ્રવૃત્તિને પણ સમજવા માંગે છે. એ પૂછે છે, આ કળા શું છે, હું શા માટે કરું છું?
અચ્છા, એટલે પોતાની જ ક્રિયા પર વિચાર.
હા.
અને અહીંથી જ કળાના કેટલાક એવા મૂળભૂત પ્રશ્નો ઊભા થાય છે, જેનો કદાચ કોઈ અંતિમ જવાબ નથી.
બરાબર.
સુરેશ જોશી કહે છે કે આ પ્રશ્નો સનાતન છે, દરેક યુગ એને પોતાની રીતે ફરીથી પૂછે છે.
હા, કારણ કે માણસની સમજ અને સંવેદના સતત બદલાતી રહે છે.
અને આ પ્રશ્નોને વારંવાર પૂછવા, એને સાચી રીતે સમજવાનો પ્રયત્ન કરવો, એ જ આપણી બૌદ્ધિક જાગૃતિની નિશાની છે.
ખરું કહ્યું.
હવે વાત ખરેખર રસપ્રદ બને છે, કારણ કે આપણે મૂળભૂત પ્રશ્નોમાં પ્રવેશી રહ્યા છીએ.
ચોક્કસ. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન છે કળા અને આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ.
હા, રોજિંદી વાસ્તવિકતા.
તેની વચ્ચે શું સંબંધ છે? કળા જે દુનિયા રચે છે તે આપણી રોજિંદી વાસ્તવિકતા જેવી નથી હોતી.
બરાબર. એ તો અલગ જ લાગે છે ઘણીવાર.
હા, કળા વાસ્તવિકતાનું વક્રીકરણ કરે છે, એટલે કે તેને વાળી ચોળીને રજૂ કરે છે.
વક્રીકરણ
પ્રમાણભંગ કરે છે, એટલે કે વસ્તુઓના કદ કે માપ બદલી નાખે છે. ઘટનાઓનો ક્રમ ઉલટાવી દે છે. અમુક બાબતો પર ખૂબ ભાર મૂકે છે તો અમુકને સાવ અવગણે છે.
ટૂંકમાં જે આપણને સાચું લાગે છે કળા એનાથી જુદી જ રીતે વર્તે છે.
બરાબર.
પણ પછી નવાઈની વાત એ છે, જેમ લેખક કહે છે કે કળાના આ તોડમરોડ છતાં
હા
આપણને કલાકૃતિમાંથી વાસ્તવિકતાનો, જીવનના સાચા હાર્દનો ખૂબ ઊંડો અને તીવ્ર અનુભવ થાય છે.
ખરું છે.
ઘણીવાર તો એવું લાગે કે આપણે રોજ જે જોઈએ છીએ એ જ કદાચ ઉપર છલ્લું હતું, અને કળાએ એ પડદો હટાવીને આપણને સાચી વાસ્તવિકતા બતાવી દીધી.
આ બહુ રસપ્રદ મુદ્દો છે.
આ કેવી રીતે બને? જો કળા વાસ્તવિકતાને બદલી નાખે છે તો એ વધુ સાચી કેમ લાગે છે?
આ જ તો મોટો કોયડો છે. શું કળા વાસ્તવિકતા પરનું આવરણ દૂર કરે છે,
કે પછી એ પોતે જ એક નવી સ્વતંત્ર વાસ્તવિકતા રચે છે?
હા, કળા જે રૂપાંતર કરે છે એ શું છે? શું એ માત્ર એક ભ્રમ છે, એક આભાસ છે,
અથવા તો એની પોતાની જ એક સત્તા છે?
બરાબર.
આ પહેલો પાયાનો પ્રશ્ન છે જેના પર કળા મીમાંસા ટકેલી છે.
સુરેશ જોશી આપણને આ સવાલના તૈયાર જવાબ નથી આપતા.
ના, એ તો એમની શૈલી નથી.
પણ સવાલને એના પૂરા વજન સાથે આપણી સામે મૂકે છે. તો પહેલો મોટો મુદ્દો, કળા વાસ્તવિકતા નથી છતાં વાસ્તવિકતાનો ઊંડો અનુભવ કેમ કરાવે છે?
બરાબર. અને આ પહેલા પ્રશ્નમાંથી જ બીજો પ્રશ્ન તરત જ ઉદ્ભવે છે. નહીં,
કયો?
જો કળા વાસ્તવિકતાને બદલીને રજૂ કરે છે તો શું કલાકાર ખરેખર કંઈક નવું સર્જન કરે છે, કે પછી તે માત્ર આપણી અનુભૂતિના રસ્તામાં જે અવરોધો આવે છે, આપણી આદતો, આપણા પૂર્વગ્રહો, આપણી ઉપરછલ્લી દ્રષ્ટિ,
હા, જે આપણને સાચું જોતા રોકે છે,
એમને દૂર કરે છે જેથી આપણે વાસ્તવિકતાને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ?
હા, આ પણ એક મહત્વનો મુદ્દો છે. જો કલાકાર માત્ર અવરોધો દૂર કરતો હોય તો એની પ્રવૃત્તિને સર્જનાત્મક કઈ રીતે કહેવાય?
બરાબર. એમાં નવું શું આવ્યું?
પણ બીજી બાજુ જો એ નવું સર્જન કરતો હોય તો એ સર્જનનો વાસ્તવિકતા સાથે શું સંબંધ? કલાકાર વાસ્તવિકતામાંથી સામગ્રી લે છે પણ પોતાની પ્રતિભાથી એને નવો ઘાટ આપે છે. દાખલા તરીકે
પેલું ગુલાબનું ઉદાહરણ.
હા, બગીચામાં ખીલેલું ગુલાબ અને કવિતામાં વર્ણવાયેલું ગુલાબ, શું આ બંને એક જ છે?
લાગે તો નહીં.
કવિતાનું ગુલાબ શું માત્ર વાસ્તવિક ગુલાબની નકલ છે, કે પછી એનું પોતાનું આગવું અસ્તિત્વ છે જે વાસ્તવિક ગુલાબથી સાવ જુદું છે?
એટલે બીજો સવાલ એ થયો કે કલાકારની ભૂમિકા શું છે? શું તે નવો જાદુગર છે જે અનોખી દુનિયા રચે છે,
કે પછી તે એક કુશળ માર્ગદર્શક છે જે આપણને આપણી આસપાસની દુનિયાને જ નવી રીતે જોવામાં મદદ કરે છે?
કલાકાર સર્જક છે કે માત્ર વિઘ્નહર્તા?
બરાબર. હવે આ વિચારને આગળ વધારીએ તો પછી ત્રીજો પ્રશ્ન સામે આવે છે.
કયો?
કળાનો હેતુ શું, એની ઉપયોગીતા શું?
હા, આ તો વારંવાર પૂછાય છે.
જો કળા આપણને રોજિંદી વાસ્તવિકતાથી જુદી દુનિયામાં લઈ જાય છે તો શું એ જીવનની મુશ્કેલીઓ, જવાબદારીઓ, કઠિનાઈઓથી ભાગી છૂટવાનો એક રસ્તો માત્ર છે?
પલાયનવાદ જેવો.
હા, જેમ સુરેશ જોશી પૂછે છે, શું એ આપણી અધૂરી ઈચ્છાઓને સંતોષવા માટે રચાયેલી એક ઇન્દ્રજાળ છે?
ઇન્દ્રજાળ એટલે કે માયાજાળ, ભ્રમણા.
બરાબર. શું કળા આપણને વાસ્તવિકતાથી દૂર લઈ જઈને ભ્રમમાં તો નથી રાખતી?
અને આ પ્રશ્ન વ્યવહારિક સ્તરે પણ પૂછાય છે. રોજિંદા જીવનમાં કળાનું શું કામ?
હા,
કવિતા વાંચીને કે ચિત્ર જોઈને પેટ ભરાય, શું એનાથી કોઈ વ્યવહારિક ફાયદો થાય છે?
આ સવાલ સદીઓ જૂનો છે અને છતાં આપણે જોઈએ છીએ કે માણસ બિન ઉપયોગી લાગતી કળા પાછળ સમય, શક્તિ અને પૈસા ખર્ચે છે.
ખરું છે.
સુરેશ જોશી મુરાદાબાદી લોટાનું સરસ ઉદાહરણ આપે છે.
હા, પેલું નકશીકામવાળું.
બરાબર. સાદા લોટામાં પાણી પીઓ કે નકશીકામવાળા લોટામાં, પાણીનો સ્વાદ બદલાવાનો નથી.
તો પછી શા માટે નકશીકામ?
છતાં માણસ એ નકશીકામ કરાવે છે. શા માટે? જાણે એની અંદર એક વૃત્તિ છે જે વસ્તુની માત્ર ઉપયોગીતાથી સંતોષ નથી પામતી. એ એમાં કંઈક વધુ ઉમેરવા માંગે છે, એક આસ્વાદ્ય મૂલ્ય.
આસ્વાદ્ય મૂલ્ય, રસપ્રદ.
લેખક બીજું ઉદાહરણ આપે છે જૈવિક ક્રિયાઓનું, જેમ કે પ્રજનનની ક્રિયા.
હા,
એ મૂળભૂત રીતે જૈવિક જરૂરિયાત છે. પણ માણસે એને લગ્ન જેવી વિધિઓ, રીત રિવાજો, ગીતો, શણગારથી સજાવીને
એની નરી જૈવિકતાથી ઉપર ઉઠાવી છે.
બરાબર, એમાં એક સાંસ્કૃતિક અર્થ ઉમેર્યો છે. તો શું એવું બની શકે કે કળાની સાચી સાર્થકતા જ એની વ્યવહારિક બિન ઉપયોગિતામાં રહેલી છે?
એટલે કે જે ઉપયોગી નથી એ જ કદાચ વધુ મૂલ્યવાન છે.
બની શકે એ ઉપયોગિતાના બંધનો તોડીને જ કંઈક એવું આપે છે જે બીજે ક્યાંયથી નથી મળતું.
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે કે કદાચ જે વસ્તુ કામની નથી એ જ આપણને માણસ બનાવે છે. એટલે ત્રીજો મોટો સવાલ, કળાનો હેતુ શું? શું તે જીવનથી પલાયન છે કે પછી જીવનને ઊંડાણ આપવાનો પ્રયાસ? અને શું તેની સાર્થકતા તેની બિન ઉપયોગિતામાં રહેલી છે?
અને આ ચર્ચા આપણને ચોથા પ્રશ્ન તરફ લઈ જાય છે.
કયો છે?
આ જે કળાનો અનુભવ છે, જેને આપણે સૌંદર્યનો અનુભવ કહીએ છીએ, એનું સ્વરૂપ કેવું છે? કળા આપણને આનંદ કેવી રીતે આપે છે?
હા, આ પણ મહત્વનું છે.
અહીં સુરેશ જોશી ભારતીય કાવ્યશાસ્ત્રના કેટલાક ખ્યાલોનો ઉપયોગ કરતા લાગે છે.
અચ્છા.
તેઓ કહે છે કે કળાનો સાચો અનુભવ ત્યારે થાય છે જ્યારે આપણે આપણા વ્યક્તિગત રાગ દ્વેષ ગમા અણગમાથી ઉપર ઉઠીએ છીએ.
એટલે કે અંગત પસંદ નાપસંદથી પર જઈને.
હા, આપણે નિલિપ્ત બનીએ છીએ, એટલે કે અલિપ્ત, અંગત લાગણીઓથી મુક્ત.
નિલિપ્ત.
આપણી જે અંગત કાચી ઉર્મીઓ હોય છે, કળા એને શુદ્ધ કરીને ઉપરતીની કક્ષાએ લઈ જાય છે. એ લાગણીઓ રહે છે, પણ એનો વ્યક્તિગત ડંખ જતો રહે છે. આપણે દુઃખનું ગીત સાંભળીને રડી શકીએ, પણ એ રડવું આપણા અંગત દુઃખ જેવું નથી હોતું.
એ અનુભવ જુદો હોય છે.
એમાં એક પ્રકારની સાક્ષી ભાવ જેવી સ્થિતિ હોય છે. આને તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય કહી શકાય.
તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય સરસ શબ્દ છે.
આપણે પાત્ર સાથે જોડાઈએ છીએ, પણ આપણું પોતાનું ભાન ગુમાવતા નથી.
અને આ સ્થિતિમાં જે આનંદ મળે છે એને શાસ્ત્રોમાં બ્રહ્માનંદ સહોદર કહ્યો છે. આ શબ્દ સમજવા જેવો છે, એનો અર્થ શું થાય?
બ્રહ્માનંદ સહોદર એટલે બ્રહ્માનંદ, એટલે કે પરમાત્માના અનુભવનો આનંદ.
હા,
એના જેવો નહીં, પણ તેનો સહોદર એટલે કે ભાઈ, એના જેવો જ પણ છતાં થોડો જુદો.
અચ્છા, એટલે એના જેવો ઉચ્ચ કક્ષાનો આનંદ પણ કળા દ્વારા મળતો?
બરાબર, એ પરમ આનંદની કક્ષાનો, પણ આ લોકનો કળા દ્વારા પ્રાપ્ત થતો આનંદ. આ એવી સ્થિતિ છે જેને વિગલિત વેદ્યાંતરત્વ પણ કહે છે.
ઓહો, આ તો ભારી શબ્દ આવ્યો. વિગલિત શું?
વિગલિત વૈદ્ય અંતરત્વ થોડો અઘરો છે, પણ એનો ભાવ એવો છે કે જે ક્ષણે આપણે કળાકૃતિનો અનુભવ કરીએ છીએ ત્યારે બીજું બધું જ જ્ઞાન, બીજી બધી ચિંતાઓ, બીજું બધું જ ભાન વિગલિત થઈ જાય છે.
એટલે કે ઓગળી જાય છે, લુપ્ત થઈ જાય છે.
હા, બરાબર. આપણું ચિત્ત માત્ર એ કલાકૃતિમાં જ એકાકાર થઈ જાય છે.
ઓહ, એટલે કળા આપણને રોજિંદા જીવનની ઘટમાળમાંથી, આપણી નાની મોટી ચિંતાઓ અને ગણતરીઓમાંથી બહાર કાઢીને
એક એવી શુદ્ધ અનુભૂતિની ક્ષણમાં લઈ જાય છે
જ્યાં ફક્ત આનંદ જ શેષ રહે છે. આ ચોથો સવાલ થયો, કળા દ્વારા મળતા આનંદનું સ્વરૂપ કેવું છે અને તે વ્યક્તિગત લાગણીઓથી પર કેવી રીતે જાય છે?
હા, આ ચાર મુખ્ય પ્રશ્નો, કળા અને વાસ્તવિકતા,
સર્જન અને વિઘ્ન નિવારણ,
હેતુ અને ઉપયોગિતા,
અને સૌંદર્યાનુભૂતિનું સ્વરૂપ,
એ કળા મીમાંસાના પાયામાં છે. પણ સુરેશ જોશી અહીં અટકતા નથી.
હજી બીજા પ્રશ્નો છે?
હા, તેઓ બીજા પણ ઘણા સંકુલ પ્રશ્નો તરફ આપણું ધ્યાન દોરે છે, જેની ચર્ચા કળાના અભ્યાસીઓ હંમેશા કરતા રહ્યા છે.
જેવા કે ટૂંકમાં જણાવશો?
ચોક્કસ. જેમ કે કળા જે સામગ્રી વાપરે છે, માટી, રંગ, શબ્દ, સૂર,
હા, ઉપાદાન,
અને જે માધ્યમ દ્વારા રજૂ થાય છે, શિલ્પ, ચિત્ર, કવિતા, સંગીત, એ બંને વચ્ચે શું સંબંધ છે? શું આપણે જુદી જુદી કળાઓને ઊંચી નીચી ગણી શકીએ? જો હા, તો શાના આધારે?
આ પણ અઘરો સવાલ છે.
દરેક કલાકૃતિ તો સાવ અનોખી અને વિશિષ્ટ હોય છે, તો પછી ભાવક એને કઈ રીતે સમજી કે અનુભવી શકે? જે અદ્વિતીય છે એનું અનુકરણ કે અર્થઘટન કઈ રીતે શક્ય બને?
હા, આ વાત પણ વિચારવા જેવી છે.
આ ઉપરાંત કળાનો સમાજ સાથે, નૈતિકતા સાથે શું સંબંધ? શું કળાએ સામાજિક સંદેશો આપવો જ જોઈએ
કે પછી તે આ બધાથી પર રહી શકે?
હા, કલાકાર પોતાના સમય અને સમાજની અસરથી કેટલો મુક્ત રહી શકે, અને જો ન રહી શકે તો એની કૃતિ બીજા સમયના લોકો માટે કેવી રીતે સુસંગત રહે?
એટલે કે કૃતિ કાલાતીત કેવી રીતે બને?
બરાબર.
પછી પેલો સનાતન ઝઘડો, કલાકૃતિનું મૂલ્ય એના સ્વરૂપ ફોર્મમાં છે કે એના કથન કન્ટેન્ટમાં?
હા, એ પણ છે. અને છેલ્લે કઈ કલાકૃતિ સારી અને કઈ નબળી, એના નિર્ણયોમાં શું બધા એકમત થઈ શકે? જો મતભેદ હોય તો સાચું શું?
બાપરે, આ તો પ્રશ્નોની આખી વણઝાર છે.
હા, અનેક પ્રશ્નો છે.
ખરેખર આ બધું સાંભળીને એમ લાગે કે કળા વિશે કશું નક્કી કહી જ ન શકાય.
અને સુરેશ જોશીનો મુદ્દો પણ કદાચ એ જ છે કે કદાચ નક્કી જવાબો કરતા આ પ્રશ્નો પોતે જ વધુ મહત્વના છે. તેઓ ભાર મૂકે છે કે આ પ્રશ્નો પૂછતા રહેવું, એના વિશે વિચારતા રહેવું,
એ જ કળા અને આપણી સંવેદનાને જીવંત રાખે છે.
બરાબર. પહેલાના વિદ્વાનોએ જે કહ્યું તેને માની લેવાને બદલે તેને પણ ચકાસતા રહેવું જોઈએ.
અંધ અનુસરણ નહીં.
બિલકુલ નહીં. કારણ કે કળા સતત નવું રૂપ ધારણ કરતી રહે છે અને આપણી સમજ પણ વિકસતી રહે છે. આવી ચર્ચા જ આપણી રૂચિને કેળવે છે
અને આપણને નવા સર્જનને સમજવા તૈયાર કરે છે.
હા,
એટલે કે આ મીમાંસા, આ ચિંતન એ કળાના અનુભવનો જ એક ભાગ છે એમ કહી શકાય.
ચોક્કસ કહી શકાય. સુરેશ જોશીનો આ લેખ આપણને કોઈ સહેલા જવાબોની થાળી નથી ધરતો.
ના, જરાય નહીં.
એ તો આપણને વિચારના વમણમાં મૂકી દે છે. કળા શું છે, એ શું કરે છે, શા માટે કરે છે, એનું આપણા જીવનમાં શું સ્થાન છે, આ સવાલો સાથે સતત સંવાદ કરતા રહેવા માટે આપણને પ્રેરે છે.
બહુ સરસ વાત કરી.
અમે અંતે એક વિચાર સાથે છોડી જઉં?
હા, જરૂર.
શક્ય છે કે કણા વિશેના આ સનાતન પ્રશ્નોના ક્યારેય કોઈ અંતિમ સર્વસ્વીકૃત જવાબો ન મળે. કદાચ મળે જ નહીં, પણ કદાચ એ જવાબોની શોધમાં રહેવું, એ પ્રશ્નો સાથે સતત મથામણ કરવી, એ જ માનવીય સંવેદના અને સર્જનાત્મકતાના ધબકારાની સાબિતી છે.
વાહ.
જ્યાં સુધી આપણે આ પ્રશ્નો પૂછતા રહીશું ત્યાં સુધી કળા જીવંત રહેશે અને આપણે પણ.
ખરેખર ખૂબ જ ઊંડી ચિંતન સાથે આપણી આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.
આભાર.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.